તારીખ 7/10/1988 ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 8 અને 9 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 6.
નિમિત્તની અપેક્ષા લેવામાં આવે અને મોક્ષ બે પડખા પડે છે. કોની સાથે? આત્માના જે પરિણામ એક બંધ તત્વ અને એક મોક્ષ તત્વ. પરિણામ જે છે તે છે, એટલે કે પરિણામમાં જે તત્વ છે તે છે, પણ નિમિત્તથી સમજવું સહેલું પડે છે, સુગમ પડે છે. બંધ તત્વ જીવનો ઉપયોગ અથવા જીવ આખે આખો પરગ્રહ સાથે પ્રતિબંધ અવસ્થામાં પોતાનો અનુભવ કરે છે, એટલે કે આખે આખો રોકાઈ ગયો છે એવો બંધાઈને પરિણમે છે, ત્યારે એને બંધ થતો છે. એવા ભાવને ન સમજે ત્યારે નિમિત્તની અપેક્ષાથી એને સમજાવવામાં આવે છે કે ભાઈ તને કર્મ બંધાય છે. જે પરિણામથી તું પરગ્રહ સાથેની પ્રવૃત્તિમાં પરિણામ તારા ચાલે છે, પરિણમે છે, એમાં તને કર્મ બંધ થાય છે. ભાવબંધ અને દ્રવબંધ એ બંને બંધ તત્વ છે. એકમાં ઉપાદાનની અપેક્ષા છે, એકમાં અપેક્ષા છે. જો કે અહીંયા તો ગુરુદેવશ્રીની એક ત્રીજી વાત કરવી છે, એટલે અહીંયા નિમિત્તની અપેક્ષા લીધી છે. તો જીવના જે પરિણામ છે એ પરિણામના બંધ ને મોક્ષ બે માંથી એક પ્રકાર હોય હોય ને હોય. જો જીવ સાધક અવસ્થામાં હોય તો એને આંશિક મુક્ત દશાના પરિણામ, મુક્ત ભાવના પણ પરિણામ હોય, અને એને આંશિક બંધ ભાવના પણ પરિણામ હોય. જે અજ્ઞાન અવસ્થામાં છે, મિથ્યાત્વ અવસ્થામાં છે, એને કેવળ બંધના પરિણામ એમ ગણવામાં આવે છે, અને અરિહંત દશાથી મોક્ષના પરિણામ ગણવામાં આવે છે. આમ જીવના પરિણામમાં બંધ અને મોક્ષ એ કર્મબંધ અને કર્મની મુક્તિ સાથે સંબંધ ધરાવનારા હોવાથી નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો બંધ અને મોક્ષ એવા બે પડખા પરિણામની અંદર પડે છે, અને તેની અપેક્ષા ન લેતા એકનું નિરપેક્ષ તત્વ જ લક્ષમાં લેવામાં આવે તો સ્વપર્યાય પ્રત્યય છે. લોકે સ્વપર્યાય પ્રત્યે છે તે નિમિત્તની અપેક્ષા એ મુક્ત મોક્ષનો અંશ છે, મોક્ષ તત્વમાં આવી જાય છે. પછી આંશિક મોક્ષ તત્વ કે પૂર્ણ મોક્ષ તત્વ એ બીજો વિષય છે, પણ એ જાય છે મોક્ષ તત્વમાં. પણ અહીંયા એમ કહે છે કે એ વાતને એક બાજુ રાખવી છે, બંધ મોક્ષની વાતને એક બાજુ રાખવી છે. પણ જે ત્રિકાળી નિરપેક્ષ તત્વ છે એટલે કે પોતાનું સ્વરૂપ છે, એનું લક્ષ લેવામાં આવે, લક્ષ મોકરવામાં આવે, એટલે કે એ હું છું એમ જ્યાં જોવામાં આવે, એટલે કે બંધ મોક્ષ રહિત હું છું એમ જ્યાં પરિણામ થાય છે, ત્યારે સ્વપર્યાયની પ્રગટતા થાય છે. એ તો જ્ઞાન કરાયું છે, પણ એમ લેવા દેવું છે. શું સારાંશ નીકળે છે આ બોલનો? કે પર્યાયની અપેક્ષા અહીંયા છોડાવે છે અને ત્રિકાળી તત્વની અપેક્ષા અહીંયા કરાવે છે. આખા બોલનો જે કહેવા ધારેલો ભાવ છે, અભિપ્રાય છે, એ એટલો છે કે અહીંયા પર્યાયની અપેક્ષાથી લ્યો તો બંધ અને મોક્ષ એ બે પડખા જોવામાં આવે છે. પર્યાયની અંદર નિમિત્તની અપેક્ષા લ્યો, પર્યાયની અપેક્ષા લ્યો તો પર્યાયની અપેક્ષા રહિત જે ત્રિકાળી તત્વ છે જેને અહીંયા એકનું નિરપેક્ષ તત્વ કહ્યું, કેટલા શબ્દો વાપર્યા છે, તેની અપેક્ષા ન લેતા બંધ અને મોક્ષની અપેક્ષા ન ગણતા, પર્યાયનો બંધ અને પર્યાયમાં મોક્ષ એની અપેક્ષા નથી લેવી. અપેક્ષા નથી લેવી એટલે એક ન્યાયે પર્યાયની ઉપેક્ષા કરવી છે એમ છે, અને ત્રિકાળી તત્વની અપેક્ષા લેવી છે, નિરપેક્ષ તત્વની અપેક્ષા લેવી છે. તો એકનું પોતે નિરપેક્ષ તત્વ છે એમ લક્ષમાં આવે છે. પોતે બંધ મોક્ષ રહીત જેવું છે તેવું પરિપૂર્ણ પોતાના સ્વરૂપે લક્ષમાં આવે છે, અને એમ લક્ષમાં લેવામાં આવતા એ લક્ષમાં લેનારી પર્યાય છે તે સ્વપર્યાય સગત થયેલી છે, એનું જ્ઞાન કરાવે. તો પડી એનું જ્ઞાન કરાવ્યું છે, એનું લક્ષ કરાવવાનો હેતુ નથી, એ જ્ઞાન કરાવ્યું છે. શુદ્ધ પર્યાય છે, સ્વપર્યાય કહો, શુદ્ધ પર્યાય કહો, પણ છતાં તે ગૌણ છે. શુદ્ધ પર્યાય પ્રગટે તે ગૌણ છે, નિરપેક્ષ તત્વનું લક્ષ કરાવવું છે, શુદ્ધ પર્યાય પ્રગટે તેનું લક્ષ કરાવવું નથી. ગુરુદેવશ્રીની જે પ્રવચન શૈલી છે એ પ્રવચન શૈલીની આ વિશિષ્ટતા છે એમ કહો, પોતાની આગવી શૈલી છે એમ કહો, મૌલિકતા છે એમ કહો, પણ આ એમની પોતાની સ્વતંત્ર કહેવાની પદ્ધતિ છે. તત્વનું કથન કરવાની આ પોતાની સ્વયંની સ્વતંત્ર પદ્ધતિ છે. પર્યાયમાં બે પડખા પડે છે, શુદ્ધ ભાવ અને અશુદ્ધ ભાવ લઈએ આપણે બંધ મોક્ષને કરીએ તો, જે અશુદ્ધ ભાવ છે એમાં કર્મના ઉદય સાથે જોડાણની અપેક્ષા છે, અને જે શુદ્ધ ભાવ છે એમાં કર્મના ઉદય સાથે નહીં જોડાઈને નહીં જોડાવાની, છૂટો ભાવ રહેવાની, છૂટો કહો મુક્ત થયો, બંધાયોને પણ મુક્ત રહ્યો, છૂટો રહ્યો, એમ બે પ્રકારની અપેક્ષા નિમિત્તને લઈને પડે છે. પરિણામ જે છે તે છે જે સ્વતંત્રપણે કરે છે, નિમિત્તને લઈને કરે છે એમ બિલકુલ જેમ નથી. એકાંતિક બંધમાં પડેલો છે, અજ્ઞાની એકાંતે બંધમાં પડેલો છે, પણ એને સમજવા માટે આ વાત જરૂર છે કે બંધ પર્યાય નું તને મહત્વ છે, બંધ ભાવનું તને મહત્વ છે, અને જો તું તેથી એકાકાર થઈને તેમાં રમે છો, પરિણમે છો, પણ આ માર્ગને વિશે તો મોક્ષ ભાવ પણ લક્ષ્ય કરવાને યોગ્ય નથી એવું કોઈ ઉચ્ચ કોટીનો નિરૂપણ તત્વજ્ઞાનનું છે. જીવ સંસારમાં બંધ ભાવની અંદર તીવ્રપણે એકાકારપણે પરિણમે છે, અને એ એમ સૂચવે છે કે એને જે તે ઉદય છે એ ઉદયની સાથે ઘણું મહત્વ છે. ઘણું મહત્વ એટલે એ જ આત્મા થઈ પડ્યો છે એ પરિસ્થિતિ હોય છે. એને બીજા પડખાથી એમ કહે છે કે અહીંયા મોક્ષનો મુક્ત ભાવ છે એ પણ લક્ષ્ય કરવા યોગ્ય, આશ્રય કરવા યોગ્ય નથી. આખો પર્યાયનો વિષય ગમન કરાવ્યો છે. એક ન્યાય લઈએ તો આ બોલની અંદર બંધ અને મોક્ષ થઈને બધા પર્યાયના બધા પ્રકારના શુદ્ધ અને અશુદ્ધ પરિણામ આવી ગયા. તો કયા પરિણામ બાકી રહ્યા છે? બંધ અને મોક્ષના પરિણામ સિવાયના કયા પરિણામ છે? બીજા તો કોઈ પરિણામ નથી. આ બે જાતિને ઉલ્લંઘન કરીને કોઈ પરિણામ હોતા નથી. એ આખો એમ કોકનું માથેથી ઉતારી રાખે છે. એ લક્ષ્મણ વિષય જ નથી, એ તો નિમિત્તની અપેક્ષા. એ બે પડખા પડે છે. નિમિત્તની કિંમત શું છે? નિમિત્તની અપેક્ષા બતાવીને એને એનું કોઈ મૂલ્ય નથી, એની કોઈ કિંમત નથી, એ વાત લઈ લીધી છે. હા, એ નિરોધ એ તો એમને તો પોતા ઉપર શૈલી ઉતારી છે. બંધમોક્ષે પણ ભવમોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ્યો એવું જે અપૂર્વ અવસરની અંદર દ્રવદૃષ્ટિથી કથન આવ્યું કે મારી દ્રવદૃષ્ટિ ભવ અને મોક્ષની સામે જતી નથી, એ બંને સંભાવે જોવામાં આવે. એમણે એમ કહ્યું કે અવસ્થામાં નિરોધ પણ હો કે અવસ્થામાં સિદ્ધ પણ હો, પણ હું તો જે છું એ છું. મારા મૂળ સ્વરૂપને, મારા મૂળ તત્વને આની અપેક્ષા જ નથી. જેને મોક્ષની અપેક્ષા નથી એને બંધની અપેક્ષા હોવાનો સવાલ નથી. તો બંધના કારણભૂત જે અન્ય પદાર્થો એની અપેક્ષા હોવાનો તો ક્યાંય સવાલ રહેતો નથી. કેટલે દૂર લઈ ગયા એને, તો એટલે બધે દૂર મૂકી દીધું એને કે બંધના નિમિત્તભૂત જે પદાર્થો છે, સંયોગો છે, પ્રસંગો છે, તો ક્યાંય ના ક્યાંય અહીં તો મોક્ષની પણ અપેક્ષા લેતા એવું તત્વ હું છું. એમ લક્ષમાં લેવું એટલે એવું તત્વ તે હું છું, એવું લક્ષમાં લેવાનો ઉદ્દેશ છે. પર્યાયનો આધાર જીવે લીધો છે, અને પર્યાયનો આધાર લેતા એકાંતે બંધ તત્વનો આધાર લેવાય છે. કેમ કે ત્યાં તો પછી મોક્ષ તત્વ અંશે પણ ઉપજતો નથી. એટલે બંધનો આધાર છોડાવવા માટે મોક્ષનો આધાર પણ છોડાવે છે. કે રિલેટિવ છે બંધ અને મોક્ષ તો એકબીજાને અપેક્ષિત છે. આવી થોડીક વિચિત્ર અટપટી વાત હોવાને લીધે એક જૈન દર્શન સિવાય ક્યાંય આ વાત નથી. ક્રોધ ન કરવો અને ક્ષમા રાખવી, એ પ્રકારે અનેક દોષોનો નિષેધ અને એના પ્રતિપક્ષ ભાવોનો આદર, એ આખો પર્યાયાર્થિક નિર્ણયનો વિષય છે. અને આ વાત એથી ટોકાવી એમ કે છે. આટલો વિષય તો અન્ય મતમાં પણ છે, કોઈ વિશેષ વાત નથી. એમના મતમાં એ બધી વાત આવે છે. વૈષ્ણવ જન ગાય છે ને આ ચાંદી પીર પડા એ જાણે, બીજાની જે પીડા છે એને જાણે તે વૈષ્ણવ છે. એટલે કે બીજાની પીડા હોય તો પણ એને એ દૂર કરે, બીજાને પીડા આપે તો સવાલ જ નથી રહેવાનો, પણ બીજાની પીડા હોય તો દૂર કરે. એમ કોઈને દુઃખ ન પહોંચાડો, ત્યાંથી માંડીને કોઈ પણ પ્રકારનો અવગુણ ન હોય જીવને, અને જીવને ગુણ પ્રગટ થાવ, એ બધી વાતો તો આવે છે. પણ એ કેવી રીતે પ્રગટે છે કે આખો એ પર્યાયનો વિષય દુર્લક્ષ કરીને, ઉપેક્ષિત કરીને, એ ત્રિકાળી નિર્દોષ તત્વ, પરિપૂર્ણ તત્વ છે, સર્વગુણ સંપન્ન, એનું લક્ષ કરાંતરામ થાય છે. આ એક શુદ્ધને પ્રગટાવે છે તો પણ ગૌણ જ રાખે છે, તોય ગૌણ રાખે છે. આ એક વાત છે. શુદ્ધ પર્યાય પ્રગટો તો પ્રગટો એમ કે છે. શું શુદ્ધ પર્યાય પ્રગટો તો પ્રગટો, પણ હું તો જે છું એ છું એમ લેવું છે. ખ્યાલમાં આવે છે જ્ઞાન અશુદ્ધ પર્યાય પ્રગટે, પણ છતાં એને ગ્રંથ રાખે છે, એની મુખ્યતા કરે, સાધક કરે નહીં. આ એક વિશેષતા છે. તેથી પર્યાયાશ્રિત પરિણમન એ જ સર્વ દુર્ગુણોનું ઉત્પાદક કારણ હોવાથી મૂળમાંથી દુર્ગુણ ઉત્પન્ન થવાનું બંધ થઈ જાય છે. પર્યાયમાં અહંકાર ઘણું જ આવતું આવતું, ભલે ગુણ પ્રગટે હોય તો પણ પર્યાયમાં અહંકાર પણ આવતો નથી. તો મૂળ દોષનું મૂળ્ય ક્યાંથી ઊભું થાય છે? પર્યાયનો આશ્રય લેતા પર્યાયની શુદ્ધિ જ ન ટકે. ઉત્પન્ન થઈ હોય તો તે વિચારમાં આવે, અશુદ્ધિ થઈ જાય, પર્યાયમાં શુદ્ધિ જ ન રહે, ન થાય. અને પર્યાયનું એક શુદ્ધિનું કારણ શુદ્ધાત્માનું લક્ષ કરવું, એની દ્રષ્ટિ કરવી, એનો આશ્રય કરવો, એ એક જ પર્યાયની શુદ્ધિનું કારણ છે. એવું જે વિજ્ઞાન છે, વસ્તુનું જે આ વિજ્ઞાન છે, એ માત્ર જૈન દર્શનનો મૂળનો વિષય છે. બાકી તો બધી વાતો બધે છે ઉપદેશની. જે શાસ્ત્રોની અંદર એ ઉપદેશનો વિભાગ છે, અને શાસ્ત્રોની અંદર એક વસ્તુ વ્યવસ્થાનો વિભાગ છે, કે પદાર્થનું આવું સ્વરૂપ છે. આ બંને વચ્ચે શું મેળ છે, બંનેનું સંકલન કેવી રીતે છે આપસમાં, કે જેને લઈને વસ્તુ વ્યવસ્થાના આધારે નિર્દોષતા પ્રગટે, અથવા તો જે ઉપદેશબોધ છે એ સફળ થાય. આ જૈન દર્શનની જે શાસ્ત્રીય પદ્ધતિ છે એમાં આ દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ, કથાનુયોગ ચાર રીતે મીઠી છે. આ વાતને ચાર પ્રકારે મીઠી છે. ભાવની પર્યાય ને મોક્ષ ની પર્યાય તો વિરુદ્ધ છે. ભાવને કોણ ચાહે? ભાવના તો અપૂર્વ અવસર, મોક્ષ ની મુનિ દશા ની ભાવના લીધી છે. ભાવરહિત થવાની ભાવના ભાવી છે. એ ભાવરહિત થવાની ભાવના ભાવતા ભાવતા વચ્ચે નાખે છે. પણ હું તો જે છું એ છું, મને તો સંભાવ વર્તે છે. આ ભાવના આવે છે ખરી, પણ છતાંય મને તો સંભાવ વર્તે છે. એક ન્યાય એવો રાગ ઉપજ્યો છે કે હું શુદ્ધ થાઉં, નિર્દોષ થાઉં, પરિપૂર્ણ થાઉં, અને મારી દશામાં અપૂર્ણતા પણ ન રહે, અશુદ્ધિ તો ન રહે પણ અપૂર્ણતા પણ ન રહે. છતાં પણ એ પર્યાયનો વિષય કેટલો ગમ છે, એ ભાવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. એટલો મોક્ષ પ્રત્યે સંભાવ રાખ્યો હોત તો સારું હતું, પણ ભાવ પ્રત્યે સંભાવ રાખ્યો. આ એક વિશિષ્ટતા છે, એ કોઈ અવિવેક નથી, એ જ પરમ વિવેક છે, એ જ મહાવિવેક. એ તો ભાવ મોક્ષ ની ખબર નથી પડતી એમ નથી, ભાવના પૂર્વ અવસર ની ભાવે છે એ જ એમને ખબર પડી છે. છતાં પણ કાર્ય સિદ્ધિ કઈ રીતે થાય છે એ પોતાને ખ્યાલમાં છે, અને પોતાનું જોર પણ કાર્ય સિદ્ધિ થાય એવા એવી શૈલીથી એવા પ્રકારથી પરિણામમાં વર્તે છે. પોતાનું જે જોર વર્તે છે એ પ્રકારે વર્તે છે. એટલે એ જોર જોરથી એ વાત વચ્ચે આવી જાય છે, જોરને કારણે એવી વાત વચ્ચે આવી જાય છે. વિષય તો હાથમાં એ લીધો કે અપૂર્વ અવસર એવો મારે ક્યારે આવશે, હું ક્યારે આવો થાઉં, ક્યારે આવો થાઉં, ક્યારે આવો થાઉં, એમ બધી પર્યાયની જ વાતો છે. એ ચોથા ગુણ સ્થાનથી માંડીને ચૌદમા ગુણ સ્થાન સુધીની ભાવના ભાવે છે, તો પણ વચ્ચે આ વાત નાખી દીધી છે. પોતાની નજર ક્યાં છે, દ્રષ્ટિ ક્યાં છે એ પ્રસિદ્ધ કરે છે. પોતાની દ્રષ્ટિ પોતાના નિરપેક્ષ તત્વ ઉપર છે, અને જ્યારે નિરપેક્ષ તત્વ ઉપર દ્રષ્ટિ જાય છે ત્યારે આ બે પડખા જોવામાં આવતા નથી. બંધ મોક્ષના પડખા જોવામાં આવતા નથી. બંધ મોક્ષ રહે તો હું છું એનું એકનું આ અવલંબન છે, એ અવલંબનથી એમાં એકાકાર છે. બસ બંધ મોક્ષના દ્વંદ્વમાં, દ્વંદ્વ રહે જ નિર્દ્વંદ તત્વમાં, તત્વમાં સ્વ પણ થઈ ગયું ત્યાં પછી એને દ્વંદ્વ સાથે કાંઈ લેવા દેવા. સાધક જીવ સાધવો ચોથો સમય દર્શન થયા પછીની વાત છે, કારણ કે એ પહેલા તો શુદ્ધ દશા પ્રગટતી નથી. પણ સાધક જીવ શુદ્ધ દશામાં ઉપયોગમાં જ નથી ટકી શકતો, પરિણતિ એની ચાલુ રહે છે. અને ઉપયોગ બહાર જાય છે એ ઉપયોગ અપેક્ષાએ તે ટકી શકતો નથી. જો ઉપયોગ અપેક્ષાએ અંતર્મૂળ પણ ટકે નિરીક્ષા અંગીકાર કર્યા પછી, તો અંતર્મૂળની અંદર કેવળ જ્ઞાનને પ્રગટ કરે. એટલે મંદ પુરુષાર્થને લઈને એવું અંતર્મૂળ સુધી એકાગ્રપણે ટકવાનું તીવ્ર પુરુષાર્થ નહીં હોવાને લીધે અને મંદ પુરુષાર્થ હોવાને લીધે એ શુભ ભાવમાં આવી જાય છે. જ્યારે એ શુભ ભાવમાં આવે છે ત્યારે એની હોશ, એનો રસ, એનો ઉત્સાહ, એનો જોર સાધકને હોતો નથી. ઉલટાનો એનો નિષેધ વર્તે છે કે મારું જે કર્તવ્ય છે એ તો મારા સ્વરૂપમાં રહેવાનું છે, નથી રહેવાતું ને આવી જવાય છે, તો પણ અહીંથી હું ખસીને મારા સ્વરૂપમાં જાઉં, એ જ એનો અભિપ્રાય છે. અને એ અભિપ્રાય અનુસાર એના પરિણામ વર્તે છે. એ રીતે સાધકને બહાર આવી જવાય છે. એ એની અશક્તિ છે, એ શક્તિને એ પોતે જાણે છે. એને ગુણ નથી જાણતા પણ એને દોષ જાણે છે. એને કર્તવ્ય નથી જાણતા, શુભ ભાવમાં આવે છે તેને કર્તવ્ય નથી જાણતા પણ અકર્તવ્ય એને જાણે છે. આપણે તો એ પ્રશ્ન જ નથી રહેતો, એટલે તો સ્પષ્ટતા કરી કે શુદ્ધ ભાવમાં ટકી રહેવાય છે કે નથી ટકી રહેવાતો, એ પ્રશ્ન જ નથી લાગુ પડતો. કેમ કે શુદ્ધ ભાવ જ પ્રગટ્યો નથી. આપણે તો શુદ્ધ ભાવ પ્રગટાવવા માટેના પ્રયત્નમાં છીએ. ટકાતો નથી એ પ્રશ્ન નથી. ટકે છે કોણ? કે જેને છે એને ટકવું ન ટકવું છે, જેને ત્યાં સુધી પહોંચવું નથી થયું એને ટકવા નહીં ટકવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે આપણે તો પહેલું શું કરવા જેવું છે, કે પ્રથમમાં પ્રથમ આ શ્રુત જ્ઞાન દ્વારા પોતાના જ્ઞાન સ્વભાવે આત્માના નિર્ણયની દિશામાં પ્રયત્ન કરવો, પહેલામાં પહેલું કામ એ છે. પોતાના સ્વરૂપથી પોતે અજાણ્યો હોવાને લીધે, પોતાના સ્વરૂપથી અનાદિથી પોતે અજાણ્યો હોવાને લીધે પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે એ પોતાના લક્ષ ઉપર આવે, પોતાના પ્રતિભાસમાં આવે, ઓળખાણ થાય એવા નિર્ણયની દિશામાં એને પ્રયત્ન પહેલામાં પહેલો કરવો. આ સ્વાધ્યાય છે, એટલા માટે છે. અને એ એકલું વાંચવાથી અને સાંભળવાથી નિર્ણયમાં નથી આવતું, પણ તદનુસાર પોતાની સમજણ જે કાંઈ થાય એ સમજણથી પોતામાં ને પોતામાં અંતરખોજ કરીને પોતાના સ્વરૂપને ખોલી કાઢવાનું છે. ભલે એ બધા શુભ ક્રિયા છે, જ્યાં સુધી એ તત્વના વિચારો ચાલે છે, પોતાના નિર્ણય કરવાના વિચારો ચાલે છે, ત્યાં સુધી એ બધા શુભ પરિણામ જ છે. એમાં હજી શુદ્ધતા નથી પ્રગટતી. અને શુદ્ધતા ન પ્રગટ થાય ત્યાં સુધી શુભ પરિણામ હોય. પણ જેમ પૂજ્ય બહેનશ્રીના બોલમાં આવ્યું કે મુમુક્ષુ જીવ અનેક પ્રકારના શુભ પરિણામ અને શુભ ક્રિયામાં પ્રવર્તે છતાં પોતાની જે શોધક દ્રષ્ટિ છે એ ચાલી ન જાય, શોધક વૃત્તિ ચાલી ન જાય. શું લીધું છે? પોતાની શોધક વૃત્તિ ચાલી ન જાય. તો જ્યાં સુધી શુદ્ધિ પ્રગટી નથી ત્યાં સુધી કોઈ પણ પ્રકારના શુભ પરિણામ હો, પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય ગમે તે હો, કે દયાદાન ના હો, ગમે તે હો, પણ એમાં શોધક વૃત્તિ રહેવી જોઈએ. પોતાના સ્વરૂપની જે શોધક વૃત્તિ છે એ મુખ્યપણે વર્તવી જોઈએ. આ મુમુક્ષુ ભૂમિકાનું ચોખ્ખું ચિત્ર છે. જો પોતાને અંતરખોજથી શોધક વૃત્તિ ન વર્તે અને નિર્ણયની દિશામાં પોતાના પરિણામ ગતિ ન કરતા હોય તો કાંઈ પણ આશા રાખવી, આ દિશામાં કાંઈ પણ ફળની આશા રાખવી કે સમ્યક દર્શનની નજીકતા થવી, એ વાત પણ કાંઈ રહેતી નથી. શુદ્ધિ તો ન થાય પણ શુદ્ધિની નજીકતા થવાનો કોઈ અવસર નથી. પછી આમ શોધક વૃત્તિ મુખ્ય રહેવી જ જોઈએ. મુખ્યતા રાખવી એટલે રહે, વૃત્તિ જ મુખ્યપણે વર્તવી જોઈએ ગમે તે ક્રિયા કરતા. આ તો શુભ ભાવ લીધો, અરે ઉદય આવશે ને અશુભ ભાવમાં જઈશ તો પણ ત્યાં તારે શોધક વૃત્તિ રહેવી જોઈએ. શોધક વૃત્તિ ક્યાંય ચાલી જવી જોઈએ. જ્યાં સુધી આત્મ સ્વરૂપ ઓળખાય નહીં, પોતાનું મૂળ સ્વરૂપ ઓળખાય નહીં ત્યાં સુધી, એટલે કે લક્ષ થાય નહીં ત્યાં સુધી. પછી લક્ષ થયા પછી તો શું છે કે લક્ષ ખસતું નથી. લક્ષમાં આવેલું જે તત્વ છે એ લક્ષમાંથી ખસતું નથી, એને લક્ષ ખસતું નથી એમ કહેવાય છે. એટલે પછી તો અમુક પરિસ્થિતિ ઓટોમેટિક છે, કેમ કે એ તો એટલું મહાન તત્વ જ્ઞાનમાં આવી ગયું, પ્રતિભાસમાં ઓળખાણમાં આવી ગયું, પછી એનું લક્ષ ન પડે. પણ એ ન થાય ત્યાં સુધી શું, ન ઓળખાય ત્યાં સુધી શું, કે ત્યાં સુધી એને એ તત્વને ઓળખવા માટેની જે શોધક વૃત્તિ છે એ ચાલી ન જવી જોઈએ. એટલે બંધ ન થવી જોઈએ, ચાલુ જ રહેવી જોઈએ. ચાલી ન જવી જોઈએ એનો અર્થ કે ચાલુ જ રહેવી જોઈએ. ચોખ્ખી લાઈન દોરી તો મૂકી છે, કેટલું ગ્રહણ કરી શકીએ બીજી વાત છે, પણ લાઈન દોરી બહુ ચોખ્ખી મૂકી છે. આ કાળમાં આ વિશેષતા છે કે આટલી બધી ચોખવટ આવી છે. મુમુક્ષુ જીવને મુમુક્ષુની ભૂમિકામાં શું કરવું, શું કર્તવ્ય છે, કેવી રીતે આગળ વધવું, કેવી રીતે એને સ્વરૂપ સમીપ જવું, આત્મ સ્વરૂપની સમીપમાં કેવી રીતે જવું, એના માટે ચોખ્ખી લાઈન દોરી કહીએ, ગાઈડલાઈન કહીએ, માર્ગદર્શન કહીએ, બહુ સ્પષ્ટ આવ્યું છે, અતિ સ્પષ્ટ આવ્યું છે. દુકાળની અંદર તો એમને પોતાને આટલી સ્પષ્ટતા નથી મળીને એમણે પકડી લીધું છે, 18 વર્ષની ઉંમર એટલે બહુ મોટી ઉંમર ન કહેવાય, કે એ ઉંમરની અંદર બહુ વિશાળ બુદ્ધિ પ્રગટ થઈ ગઈ હોય, મહાન બુદ્ધિમાન હોય એવું કઈ નહીં. પણ મારું પ્રયોજન ક્યાં છે એની નજર જયારે તીક્ષ્ણ ને સક્ષમ થાય છે, ત્યારે કોઈ પણ ઉંમરમાં, 8 વર્ષ પછીની કોઈ પણ ઉંમરમાં, કોઈ પણ જીવ ઓછું ઉઘાડ વાળી સ્થિતિમાં, બુદ્ધિનો ઉઘાડ ઓછો હોય, જ્ઞાન નો ઉઘાડ ઓછો હોય, તો પ્રયોજન ને પકડી લે છે અને સાધી લે છે, એનો આ પૂરા હોય છે. અને આટલી બધી સ્પષ્ટતા મળવા છતાં ધ્યાન ન ખેંચાય તો નથી. દર્શન નું જોર હોય, વિખ્યાત નું જોર હોય તો ધ્યાન કેટલી બધી શક્તિ રહે, સ્પષ્ટ થઈ ગયું. પ્રશ્ન પૂછો તો ઉત્તર આપે છે, એનો બીજો અર્થ એ છે કે તમે ગુરુદેવને સાંભળ્યા, ગુરુદેવની ટેપો પણ અત્યારે હજારો મોજુદ છે, હજારો વ્યાખ્યાન પેટની અંદર ઉપલબ્ધ છે. ગુરુદેવને સાંભળ્યા, પ્રત્યક્ષ પણ સાંભળ્યા ભૂતકાળમાં, અત્યારે પણ ટેપથી સાંભળી શકો કે 11મી ગાથામાં ગુરુદેવ શું પ્રવચન આપ્યું, મૂકો ટેપ આપણે. 14મી ગાથામાં શું કીધું, મૂકો ટેપ આપણે. 273 માં શું આવ્યું, એ જ વાત એ જ માણી મળે છે. અને છતાં નો સમજાય તો પૂછો તો જવાબ છે. વ્યાખ્યાન વ્યાખ્યાન દેવાની વાત નથી, પણ પૂછો તો જવાબ છે. જો તમને મૂંઝવણ હોય, અસ્પષ્ટતા હોય, સ્પષ્ટીકરણ જોઈતું હોય, પૂછવા ખાતર પૂછવું નહીં, પોતાની સમસ્યા હોય એ સમસ્યાનું સમાધાન કરવા માટે પૂછવું, અને સમસ્યામાં એટલે જિજ્ઞાસામાં ઉભો રહીને પૂછે, એટલે મૂંઝવણનો ઉકેલ કરવા માટે પૂછે, અને ઉત્તર આવે એટલે એનો ઉકેલ થઈ જાય. પૂછવા ખાતર પૂછે તો અંદરથી બધું ચાલ્યું જાય.
દ્રષ્ટિની વાત છે એ તો પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત કર્યા પછી અને ચાલે
એવું તો અહીંયા જે ધ્યાનમાં લેવા જેવી મુમુક્ષુની વાત છે એટલી છે કે પર્યાયની મુખ્યતા કરવાની નથી. પૂર્ણતા એ મોક્ષ પર્યાય છે. પૂર્ણતા શું છે?
મોક્ષ પર્યાય.
મોક્ષ પર્યાય હોવા છતાં અને એના લક્ષ્ય શરૂઆત થતી હોવા છતાં, એના ધ્યેય શરૂઆત થતી હોવા છતાં, એ પણ લક્ષ્યમાં લેવા યોગ્ય છે કે મુખ્યતા કરવાનો તો પ્રશ્ન છે જ નહીં. ભાવના આવે જ્ઞાનીને પણ આવે. શ્રીમદજી તો જ્ઞાન દશામાં ભાવના ભાવે છે. 29મા વર્ષમાં પૂર્વ સર્ગાયું છે, એ તો પોતાની બહુ સારી સાધક દશાની અંદર ગાયું છે. 5 વર્ષે મજબૂત દશા થઈ ગઈ છે પછી ગાયું છે. એકાવતારી પણ સૂજી ગયું છે ને ગાયું છે, છતાં પણ એની મુખ્યતા નથી. એની સાબિતી શું? કે ભાવ મોક્ષે પણ શુદ્ધ વર્તે, શુદ્ધ સંભાવ, સંભાવ વર્તે છે. મારો જે સંભાવ છે તે ઉત્તમ પ્રકારનો છે, મારો જે સંભાવ છે તે શુદ્ધ છે. શુદ્ધ છે એટલે એમાં રાગે નથી, એમાં દ્વેષે નથી, નિદ્રાગ ભાવરૂપ મારો સંભાવ છે. દશાઓ પ્રત્યેની વિતરાગતા, અરે વિતરાગ સ્વરૂપને જ વિતરાગ ભાવે જ્યાં અવલંબવાનું છે, જ્યાં ત્રિકાળી મૂળ સ્વરૂપ જે વિતરાગ સ્વરૂપ પોતે છે એને જ વિતરાગ ભાવે અવલંબવાનું છે, એને રાગ ભાવે અવલંબવાનો જ્યાં પ્રશ્ન નથી, ત્યાં પર્યાયના રાગદોષનો ક્યાં પ્રશ્ન છે? કે આ પર્યાય સારી ને આ પર્યાય નહીં સારી એવો રાગદોષ કરવાનો ક્યાં પ્રશ્ન? પછી એના વિષયોની વાત જ નથી કરવાની રહેતી. એવી બહુ જબરદસ્ત શૈલી છે આ દૈવ દર્શનની. ઉપકારી સ્ત્રી ગુરુ પ્રત્યે તેઓ ભાવ હોય, જેને ઉપકાર થયો છે એને કેવો ભાવ આવે છે એનો એક દાખલો લીધો છે. ચામડા ઉતારીને, ચામડા ઉતારીને એટલે પોતાની જીવતી ચામડી, જીવતી ચામડી ઉતારીને એમના ચરણના પગરખા જોડાય, એટલે એમના ચરણના પગરખા. માથું છે કૃષ્ણંગ છે, ચરણ છે કૃષ્ણંગ છે. ત્યાંથી ભક્તિ ત્યાંથી શરૂ થાય છે, મસ્તકથી નહીં, ચરણથી ભક્તિ શરૂ થાય છે. ચામડા ઉતારીને જોડા કરીએ તો પણ ઉપકાર નવાલી શકાય, તો પણ ઉપકાર વળે એમ નહીં, તો પણ ઉપકાર નવાળી શકાય. એવો ઉપકાર ગુરુવાદીનો હોય છે. ગુરુ, શાસ્ત્ર, દેવ, પુરુષ બધા એમાં લઈ લેવા. આદિમાં બધા આવી ગયા, ચારે ચાર ગુણ ગમી ગયા. એવો ઉપકાર હોય છે, એટલે એ ઉપકાર છે એનો પ્રત્યુપકાર થઈ જ ન શકે એમ કહેવાય છે. જેને આત્મબોધ આપ્યો, આત્મા જેને સમજાવ્યો, અને જેના કારણે જીવને ભવભ્રમણનો નાશ થાય, એ ઉપકારની સામે કોઈ એવી વસ્તુ નથી જગતમાં કે જેનો પ્રત્યુપકાર થઈ શકે એ નથી. એટલે ગમે તે દ્રષ્ટાંત દેવામાં આવે તો પણ એમ કહેવું પડે છે કે તો પણ ઉપકાર મળી શકતો નથી. હા, એક અણુપણ બરાબર છે. ઉપકાર ન વાળી શકાય એમ કહ્યું, આંશિક વાળી શકાય, આંશિક ન વાળી શકાય એ ક્યાં વાળી છે, ન વાળી શકાય એમ કહે છે. એ ઉપકાર ગુરુ આદિનો હોય છે, એની બદલે તેના ઉપકારને ઓળવે એ તો અનંત સંસારી છે. એટલે કે એમનાથી વિરુદ્ધ વર્તે એ ઉપકારને ઓળવો છે. એમની જે વિરુદ્ધ વર્તના છે એ ઉપકાર ઓળવા જઈએ છે. એમાં જીવને અનંત સંસાર ઊભો છે, એ પરિણામની અંદર જીવને અનંત સંસાર ઊભો છે. બહુ કરુણાજનક દશા છે, એ દશા બહુ કરુણાજનક દશા છે. જીવનો અનંત દુઃખી થાય છે, અનંત સંસારમાં અનંત દુઃખ. દુઃખ જોઈને માણસ કહેતા ભૂલી જાય છે, બહુ દુઃખી કોઈને દૂર કરે રે બિચારા, એ પાપ કરવામાં પાછો વાળીને જોયું લાગતું નથી. એનો અર્થ શું છે કે આ વિરાધનાના પરિણામ, આ વિરાધનાના પરિણામ કહેવાય. દેવ, ગુરુ, શાસ્ત્ર, સત્પુરુષ, જન્મંદિર, મંદિરનો કોઈ વિશેષ લાભાન્વિત થતા હોય એમાં બાધા, એ બધા પ્રકાર છે, બધા વિરાજના પ્રકાર છે. એમાં એટલા તીવ્ર પાપના પરિણામ થાય છે, એ સ્થિતિ વિચારમાં લેવી મુશ્કેલ છે. જીવ જોરમાં ને જોરમાં એવા પાપના પરિણામ કરી નાખે તો એ સ્થિતિ ઘણી ભયંકર છે. એમાં બાધા નાખવી, અંતરાય નાખવી, બીજા લાભ લઈ શકે એવા પરિણામ, એ બધા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધા વિરાજ્ઞાના પરિણામ છે. એ બધા શ્રી ગુરુના ઉપદેશથી વિરુદ્ધ ભાવના પરિણામ. એટલે એમાં અથવા શ્રી ગુરુનું કાંઈ પણ હિંમત થાય એવું કોઈ પણ કાર્ય મોક્ષથી થઈ શકે એ ગુરુ પ્રત્યેના ઉપકાર ઓળવવાના પરિણામ છે, ગુરુગુરુના પરિણામ છે એમ કહી શકાય. એમાં અનંત સંસાર છે, અનંત સંસારી છે, એટલે એવા પરિણામથી ભલે બીજા ઉચ્ચ કોટિના પરિણામ થઈ શકે કે ન થઈ શકે, પણ આવા પરિણામથી તો જીવે અવશ્ય બચવું જોઈએ. એવું છે, ખબર ન હોય કે આ ઝેર છે અને ખાઈ લે તો કઈ એનું ફળ ન થાય, ફળ ન આવે, ખબર તો ન પડે. તો જે વિશેષજ્ઞ હોય, કદાચ જ્ઞાની બિરાજતા હોય, એની પાસે એને સમજવું જોઈએ કે આમાં મારો ગુણ કેટલો, દોષ કેટલો. પોતાના હિતની માટે ડાક્ટર પાસે જાય છે કે દરેક થાય, તો જરૂર પડે તો દુકાને ધુમાવા જાય છે કે એમ પોતાની હિત હિતની જરૂરિયાત લાગે તો બરાબર સ્પષ્ટીકરણમાં જઈએ. પોતાની મેળા ન સમજાતું હોય તો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજો એનો ઉપાય શું છે, એ સિવાય બીજો કોઈ એનો ઉપાય નથી. મોટા ઊંચ શિખરો એટલા માટે કરવામાં આવે છે, ઊંચા ઊંચા શિખરો એટલા માટે કરવામાં આવે છે. એવું દૃષ્ટાંત મળી ગયો. એક પીતાંબરભાઈ દીક્ષા લેવાની તૈયારીમાં હતા, નાની ઉંમરના જુવાન માણસ હતા. એના ભાઈ આવી ગયા ને પછી કઈ દીક્ષા લઈ લીધી છે. એના ભાઈ અચિંતા આવી છે, રાત્રે સોમગઢ પાલિતાણા જવું હતું. પછી ચરિત્ર વિજય આશ્રમમાં સૂર્યા સવારે જોયું કે આવા મોટા મોટા મંદિરો આ સેના છે, કુટુંબથી જોવાનું એને ખબર નહીં કે આ કાનજી સ્વામી આટલું બધું અહીંયા બધું છે સ્થાપત્ય, બધા ચિત્રો ને ઇતિહાસ લખેલો ને બધું વાંચે. એમાં બરાબર ચેતનજી મળી ગયા, મામા ભણે થતા હતા. ઓલા ને ખબર નહીં કે અમારો ભણે જાય છે, એને ખબર નહીં મારા મામા અહીંયા છે. એમને કોઈ લાગ્યું કોઈ નવા અંગતૂટ છે ને કાંઈક કુતૂહલની દ્રષ્ટિએ બધું વાંચે છે. કેમ ભાઈ ક્યાંથી આવો છો? એને આમ જોયું કે લે મામા તમે અહીંયા ક્યાંથી ક્યાં? પછી તો એને દીક્ષા 8 દિવસની વાર હતી. દીક્ષા એ વખતે એમનો ના લખી નાખી કે હું હમણાં 15 દિવસ અહીંયા રોકાવાનું. એની ચર્ચાઓ કરી, પછી બેનશ્રી સાથે પણ ઘણી ચર્ચાઓ કરી. મને ફેર કરશો પડ્યો શિખર ભાઈ ને આવ્યો. કેવું નિમિત્ત પડે છે, નિમિત્ત પડે છે ત્યારે. ઘણી વાર ચાલુ જમાનાના માણસો નું થાય આવા ઊંટા ઊંટા શિખર બનાવીને આવા પૈસાનો વ્યય કેમ કરતા હશે? ખાલી સ્લેબ નાખી દઈએ શું? એ તો ભગવાન છે જે પરમેશ્વર વિકરાગ જીનેન્દ્ર પરમાત્માને સ્થાપના કરે એનું બહુમાન છે. અનંત સંસાર છે, એમાં એવું તત્વ પડ્યું છે. ઉપકારને ઓળવે તે તો અનંત સંસારી છે. કોની પાસે સાંભળવું એનું પણ જેને વિવેક નથી તે આત્માને સમજવા માટે લાયક નથી. શ્રીમદજી આ વિષયની અંદર બહુ સ્પષ્ટ કર્યું છે. ગુરુદેવે પણ એ વિષય જરા સ્પષ્ટ કર્યો છે કે મુખ્ય ઉપદેશદાતા તો શ્રી તીર્થંકર જૈન પરમેશ્વર છે, સર્વોત્કૃષ્ટ ઉપદેશદાતા. ત્યાર પછી ગંધર્વદેવનું સ્થાન આવે છે અને એ સ્થાને બીજા આચાર્યો પણ, ગંધર્વદેવ પણ આચાર્યના સ્થાને ગણાય છે પણ છતાં એ મુખ્ય છે ઉપદેશદાતા. પછી બીજા આચાર્યો અને 6-7 ગુણ સ્થાને વર્તતા ભાવલિંગી મુનિરાજો આવે છે. ઉપદેશનું મુખ્ય સ્થાન અહીંયા સમાપ્ત થાય છે. આ વખત નાને કાંકમાં એ વાત લીધી છે. અનેક આંચાયું છે એમાં. આપણા વિદ્વાનોની વચ્ચે આ વાત ચર્ચેતી, વિદ્વાનોનું સંમેલન રાખ્યું હતું 3 દિવસ સોનગઢમાં, એમાં આ વાત ચર્ચેતી. વિદ્વાન લોકો વાંચન કરવા જાય છે તો એનું જોખમ, જવાબદારી અને એની મર્યાદા શું છે એ સમજવા જેવું છે. કેમ કે જે તો સમય દર્શને પ્રગટ કરતી નથી પંડિતોને, વિદ્વાનોને, તો એમને શું સ્થાન છે એ સ્થાનનું ભાન રાખીને વાંચન કરવાનું, એમને વાંચન કરવાનું નથી. એટલે અહીંથી શરૂઆત કરી છે. શું જુંબો છે એ વિષયમાં 8/39 નંબરનો પત્ર. ત્યાર પછી પંચમ ગુણ સ્થાન વર્તી માર્ગ પ્રાપ્ત, જેને સ્વરૂપ જોયું છે, સ્વરૂપ પ્રાપ્તિની વિધિ જેને ઉપલબ્ધ થઈ છે એને કહેવાના અધિકારી છે. 5મા અને 4થા ગુણ સ્થાન વર્તે સમી દ્રષ્ટિ ધર્માત્માઓ. બસ આથી આ વાત પૂરી થાય છે. ત્યારે હવે એક બીજો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આ કાળમાં તો અબજોની અંદર કોઈ એક સમ્યક દ્રષ્ટિ હોય, લાખો નહીં કરોડો નહીં, અબજોની અંદર એક સમ્યક દ્રષ્ટિ હોય એવી જ્યાં પરિસ્થિતિ છે ત્યાં શું? કે ત્યાં જ્ઞાનીની આજ્ઞાએ વર્તનારા મુમુક્ષુને આ પ્રભાવનાનો થોડો અધિકાર છે, મર્યાદિત અધિકાર છે. આજ્ઞાએ પ્રવર્તનારા જ્ઞાનીને અને જ્ઞાનીની આજ્ઞાએ પ્રવર્તનારાને બધું પાસે. પણ આ ચર્ચા એક વાર નીકળી કે ગામમાં માંજન થાય છે પણ બધા કંઈ સારી દ્રષ્ટિ તો છે નહીં. અને ગુરુદેવ એમ કહ્યું કે અહીંથી બધા જાય છે, અહીંથી એટલે મારી આજ્ઞાથી એવા શબ્દ ન બોલે બધા, એમ કે અહીંથી જાય છે અને અહીંથી વાત મેળવી છે એટલે કંઈ વાંધો નથી. એ રીતે વાંચન કરે, સ્વાધ્યાય કરે, એમાં દોષ નથી. ઉપદેશ દેવાનો પ્રશ્ન નથી. સ્વાધ્યાય કરે, પોતાનો સ્વાધ્યાય કરે, એના નિમિત્તે બીજાને સ્વાધ્યાય થાય. શ્રીમુજીએ સ્પષ્ટ લખ્યું છે કે ધર્મની પ્રભાવના, તત્વની પ્રભાવના જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બે સિવાય ત્રીજા કોઈ અધિકારી નથી. પોતાને નુકસાન કરે, બીજાને નુકસાન કરે, પોતાનો આનંદ સંસાર વધે, બીજાને પણ નુકસાન પોતે જરાક કોણ રાખે? પોતાનું ધ્યાન તો પોતે રાખે ભાઈ, કોઈનું ધ્યાન રાખવાનો પ્રશ્ન તો છે. એ તો આત્મહત્યા તો ગુરુદેવ કહી ગયા છે. આ પરમાગમ સારમાં આ બોલ લીધેલો છે, આ બોલ પરમાગમ સારમાં આવી ગયો. પરમાગમ સાર ની અંદર આવી ગયો છે ને, એટલે વાંચેલો છે. એટલે એ તો લીધું, કોણ ધ્યાન રાખે કે કોની પાસેથી સાંભળવું, એનો પણ જેને વિવેક નથી એને વિવેક એ કરવો. જ્ઞાની છે, જ્ઞાનીને આશ્રિત છે, બસ જ્ઞાનીથી વિરુદ્ધ જાય છે. આટલો નિર્ણય એને કરવો પડે, એ સિવાય બીજો કોઈ ઉપાય એમાં નથી. તે આત્માને સમજવા માટે લાયક નથી અથવા પાત્ર નથી. આ પાત્રતા સૂચક બોલ છે. એટલે ગમે ત્યાં સાંભળવા બેસી જાય તો સમયસર સંભળાવે છે ને, એવું આમાં નથી ચાલતું. કે એને કહેવા માટે યોગ્ય છે કે નહીં, એ વાંચન કરવા માટે યોગ્ય છે કે નહીં, એને એનો નિર્ણય કરવો પડે છે શ્રોતાએ, અને નીતરે પોતાને પણ નુકસાન કરે. કોની પાસે સાંભળવું એનો પણ જેને વિવેક નથી, તે આત્માને સમજવા માટે લાયક નથી, એને આત્મ સ્વરૂપ સમજવાની કોઈ યોગ્યતા નથી, પાત્રતા નથી. એટલે એ ભલે સાંભળશે તો પણ એને કાંઈ લાભ થશે નહીં. જેને લૌકિક ન્યાય નીતિના પણ ઠેકાણા નથી, એવા જેવું શાસ્ત્રનું વાંચન કરે, લૌકિક ન્યાય નીતિ બહાર જતા હોય એ તો ઉદયમાં ગમે એમ થાય, જ્ઞાની આમ કરે છે એવી અર્થ લઈ લે છે. જ્ઞાની આમ કર્યું તો ફલાણું તો આમ કર્યું, એમ કરાય નહીં. પૂર્ણ નિર્દોષતાના ધ્યેય જેને શરૂઆત કરી છે, મોક્ષના આ ધ્યેય જ્યાં લીધાનું છે, ત્યાં એને પોતાના વર્તમાન જીવનમાં જીવન શુદ્ધ હોવું જરૂરી છે. દોષ થઈ જાય તો એને દોષ તરીકે સ્વીકારવો જોઈએ, દોષ થઈ જાય તો એને દોષ જાણીને પોતાને ખેદ થવો જોઈએ, એને પોતાને નિંદવો જોઈએ. એ રીતે આ મોક્ષતા પ્રગટે છે. દોષનું બચાવ કરવો કે રક્ષણ કરવા કે કોઈ મોક્ષતા પ્રગટતી નથી. બધી વાતો કરે છે ગુરુદેવે. ઘણા એમ કહેતા કે કાનજી સ્વામી બધી ઊંચી ઊંચી વાત કરે છે, પણ આ બધી વ્યવહારની તો વાત કરવી જોઈએ કે નહીં, એ પણ કરે છે, એ વાત પણ કરી છે. એક દિવસ પરમાનંદ સારમાં એવો બોલાયો છે કે લોકિત માતા એમથી કરે, અને તત્વજ્ઞાન તત્વની આરાધનાની વાત કરે, ઊંચી કક્ષાને અધ્યાત્મની વાત કરે છે, એવું તો એને શોભા નહીં બને. જેમ કોઈ કપડા ન પહેરે, દાગીના પહેરે તો એ દાગીના એને શોભતા નથી, દાગીના એને શોભતા નથી. એમ લૌકિક ન્યાય નીતિ સરળતા એ આજે એના જે ગુણો છે મુક્ષુતાના, એ એના વસ્ત્ર છે. વસ્ત્ર પહેર્યા પછી દાગીના પહેર્યા પર શોભે, પછી તત્વની આરાધના અને તત્વનો અવશય શરૂ થાય છે. એ પહેલા શરૂ થતો ગુરુદેવે બધી વાતો વ્યવહાર ન્યાય નીતિથી માંડીને ચારે બાજુથી વિશાળ વાતો કરેલી છે. દેશનું ક્ષેત્ર છે એ ઘણું વિશાળ રહેલું છે, અને ઘણું વૈવિધ્ય એની અંદર રહેલું છે. વિવિધ પ્રકારે અનેક વાતો કરે છે. જેને હિત કરવું હોય એના માટે તો એમ કેવું જોઈએ કે કઈ જેને બાકી રહેતું નથી. એટલો બધો વિષય આવ્યો છે. જેને લૌકિક ન્યાય નીતિના પણ ઠેકાણા નથી, એવા જેવો શાસ્ત્રનું વાંચન કરે, અને એને જે સાંભળવા જાય, પાછા એ સાંભળવા જાય, એને અનુમોદે છે, એ સાંભળવા બેસી જાય છે, એના વાંચનને અનુમોદે છે. ઓલાને પણ પારો ચડે છે, મારા વાંચનમાં ઘણી સંખ્યા આવે છે, પોતે પણ મુશ્કેલીમાં છે, અને એને અનુમોદન કરનાર એ પણ જરૂર મુશ્કેલીમાં જ ઊભા છે. એની જે યોગ્યતા છે એને સમર્થન આપે છે, એની જે એની યોગ્યતા છે એને પણ પોતે અનુમોદન આપીને સમર્થન કરે છે. એ પોતે પણ મુશ્કેલીમાં છે, પેલા પણ મુશ્કેલીમાં છે, બંનેને ઘણું નુકસાનનું કારણ થાય છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી લીધી છે ગુરુદેવ, મોક્ષમાર્ગ પ્રકાશક ઉપરના પ્રવચનો કરતા આમ થી વાત. હા, એ તો છે, તો બહુ સ્પષ્ટ કહેતા કે આવું તત્વ સાંભળવા જે આવે છે એને તો પાત્રતાના યોગ્યતાના માન્યતાના ઘણા ગઢ ઓળંગીને આવવાનું છે. એક પણ વિપર્યાસ રહેશે ત્યાં સુધી આ તત્વની નજીકતા નહીં થાય. એટલે એ વિષયની અંદર આપણે મોક્ષ તરીકે જે કંઈ વિચારવાનું છે એટલું વિચારવાનું છે કે કોઈ પણ રીતે ગુરુદેવ પ્રત્યેનો અપકાર ન થઈ જાય. ઉપકાર ઓળવો એટલે અપકાર ન થઈ જાય, એવું મનથી વચનથી કાયાથી મોક્ષથી એવું કોઈ કાર્ય ન થાય કે જેથી એમના પ્રત્યેનો અપકાર થઈ જાય. ઉપકાર ઓળવો એમ કહો, ગુરુનો દ્રોહ કરવો એમ કહો, બધું એક જ વાત છે. અને એ વાત અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપર જરા વિશેષ વજન દેવા જેવી છે. ગુરુદેવશ્રી તો અહીંયા ઉપસ્થિત નથી, પાછળ તો એમનું બહુ મોટું નામ છે જગતની અંદર, મહાન આધ્યાત્મિક યુગ પુરુષ તરીકે એમનું મોટું નામ છે. એમના અનુયાયી તરીકે કાંઈ પણ એવું કાર્ય થાય તો એ મોટો ઉપકાર ઓળવા જેવો વિષય થઈ જાય છે, દ્રોહ કરવા જેવો વિષય થઈ જાય છે.
તમે હાર આજ્ઞા દે છે, એ તો સિદ્ધિ વાત છે. જે સિદ્ધિ આજ્ઞા હોય એમાં તો કઈ બીજું ચાલે નહીં, એમાં વિકલ્પ જ ન કરાય. એમાં મુક્ષુને બીજો વિકલ્પ એમની સામે હોય શકે, એ તો સિદ્ધિ વાત છે. એટલે મુક્ષુને આ વિષયમાં માર્ગદર્શન આપ્યું છે કે પોતે ગમે ત્યાં ગમે તેને સાંભળે નહીં, જેને સાંભળે એની યોગ્યતા આ વિષયમાં વ્યક્તિગત રીતે જાહેરમાં નહીં તો ખાનગીમાં પણ એને મળી શકાય છે. કેટલીક વાતો આવી છે એ બાબતમાં મારે તમને અંગત રીતે પૂછવું છે કે તમારો અભિપ્રાય શું છે, આ બાબતમાં તમારો અભિપ્રાય શું છે, આ બાબતમાં તમારો અભિપ્રાય શું છે, ચોખ્ખું કરી લેવું જોઈએ. ને એમ લાગે કે હવે આ બરાબર છે, કોઈ સાંભળે એનો નહીં, તો ગમે ત્યાં સાંભળવા બેસાય બેસે તો પોતાના આત્માને મોટું નુકસાન થાય, પોતાને પણ નુકસાનમાં આગળ વધવા માટે પોતે નિમિત્ત પડી જાય, ડબલ ગુનો થઈ જાય. ચોકસાઈ તો કરવી, જ્યાં જ્યાં લાભ નુકસાનનું પ્રયોજન હોય ત્યાં ચોકસાઈ તો કરવું જોઈએ. પ્રયોજન ભાષે તો જે ચોકસાઈ કર્યા વિના ચોકસાઈ ન કરે તો એને હજી પ્રયોજન થાય શું નથી, એ સ્પષ્ટ વાત છે. અને એ તો આ લાંગિક જવાબદારીની છે. સીધી વાત એ છે કે મોક્ષ માર્ગ પ્રત્યે વળવું એમાં જવાબદારી ઘણી છે. પાત્રતાના વિષયમાં તો પરમાનુસારમાં અનેક બોલો છે, ઘણા બોલો છે, વિનિમાં પણ અનેક બોલો છે. એ બધા સ્વલક્ષે આત્મહિતના લક્ષે વિચારવા યોગ્ય છે અને પોતાનું અહીંથી બચીને હિતમાં આવવા યોગ્ય છે.